ચાર પછી લાડુબા જીવુબા બધી બહેનો એમની વાત આવી. કોઈક સમય મહારાજ ગુજરાતમાં જેતપુર ને ત્યાં પધાર્યા હતા અને આ લાડુબા જીવુબા ગઢડામાં હતા. છ મહિના વીતી ગયા પણ મહારાજ પધાર્યા નહીં. તારે બહુ બધા ભેગા થઈ મહારાજ ના ગુણ ગાય, મહારાજ ને સંભાળે. એક ભાઈ બોલે તો બીજી ભાઈ બોલે. એક ભાઈ કહેશે, ઓ જુઓ તો સાક્ષાત પુરુષોત્તમ એવા ભગવાન આપતા ઈશ્વરી એ પોતે ભારે ઘોડો તેના આપણે સવારી કરી આપણા આંગણામાં જયારે ઘોડો ફેરવતા ત્યાં એમની મૂર્તિ જો આપણે હા જડ જેવા થઈ જતા ચિત્ર દેખાવ જેમ ચિત્રા માણા નીચે ચિત્ર્યું હોય એવા હાજર થઈ જતા મૂર્તિમાં તબને જોડી રહેતા. કોઈ વખતે મહારાજ મૂર્તિ ચૂંટણી જવા બેઠી હોય અને આપણે સિંહાસન શીર વસ્ત્ર પહેરી રાજા હોય એ દર્શન કરવા ત્યારે આપણને કેવો કેવો આનંદ થતો છે. કોઈક વસ્ત્ર મહારાજ એક વસ્ત્ર પહેરેલું એક વસ્ત્ર ઘેરથી ખંભે આટો દઈને માંધેલો એવા છતાં સંતોની પંક્તિમાં તીર્થવા પધારતા લાડુ પકવાન તીરસતા એ મહારાજ ના દર્શન કરી આપણને કેવો કેવો આનંદ થતો. એ ભગવાન આપણને મેળવીને જતા રહ્યા એના વિના આપણા દિવસ કેમ જાય, એના વિના જીવાય કેમ આવે છે એમ બહુ જ મહારાજની પ્રાર્થના કરવાની. ત્યાં મહારાજે શું કર્યો, એમને આ દેહ ભાન ભૂલી ગયા અને કુણસીની ખબર ન રહી અને એવો ભાવ ભગવાન ભગવદ્ ભાવ આપવાની ગયા. મહારાજની વાત જ કરીને મહારાજ પૂરી બોલવા લાગ્યા. મહારાજ એક બે રૂપિયા થઈને મહારાજ ભાઈ કહે છે, હું સાક્ષાત સહેજાન સમી હું છું કે ભાઈ કહે હું સહેજાન સમી છું. માટે આમ તમારે મારી આજ્ઞામાં વર્તવું. પછી બીજી ભાઈ કે હું સ્વામિનારાયણ ભગવાન પૂછીએ છું અને આ લોક માંથી અધર્મનો ઉચ્છેદ કરવા કૌલમત ને નાશ કરવા એકાંતિ ધર્મ સ્થાપન કરવા પ્રગટ થયો છું. આજે તમારે બધાને મારી આજ્ઞામાં વર્તવું. કોઈ કે કાલે બધા સંતો અહીં આવવાના છે દેશાંતરમાંથી, બાકી જે સંતો સારો જગ્યાની બધી નીતિ સાફ કરી રાખો અને એમને જમવાનું સીધું સેવાનું બધું તૈયાર કરી રાખો એમ કહેવા મળ્યા છે. મહારાજે બધું પેશ કરીને બધું વાત કરવા મળ્યા. પછી મહારાજ નથી નીકળી ગયા પાછા, તારે વળી પછી બધી દરિયે થઈ મહારાજની પ્રાર્થના કરવા મળી. જો હવે મહારાજ ક્યારે આવશે, ક્યારે દર્શન દેશે. ત્યાં મહારાજ જેતપુરમાં હતા, ત્યાં મૂર્તિ ભંચારી અને જયાનું ભંચારી એને કહેવા લાગ્યા કે જે મારા ભક્ત મારે છે સુખ દુઃખ તેને સહન કરી અને નિરંતર મારી મૂર્તિ સંભાળે છે જેથી હું લગારે શેઠો રહેતો નથી અને એના બધા મનોરથ પૂરા કરું છું. માટે ગઢપુરમાં બધા ભાઈઓને મારા યુગનું બહુ દુઃખ છે. માટે તે મારો સંદેશો લઈ અને ગઢપુર જાઓ અને મારી બધી સંદેશાની વાત કરી અને ભાઈઓને શાંતિ પમાડો એમ કહીને મૂર્તિ ધનચારી એમની સાથે જ્યાં ધનચારી દઈને ઘરડે મળ્યા. એ બ્રહ્મચારી સાંજ વખતે જેતપુર પહોંચ્યા થોડોક દિવસ આથી દાદા ખાચર લીમડા એક બેઠા હતા, ઉઠી દંડવટ કરી મળ્યા. બહુ રાજી થયા, ઓ મહારાજ તો કે ના આવ્યા પણ તમને મોકલ્યા તો મારા ધન ભાઈ એમ કહીને બધા સમાચાર પૂછવા મળ્યા. મહારાજ અત્યારે ત્યાં શું કરે છે, પોતાનું ભવન સુરભી વાળું ઘણું સુરભી વાળું પોતાનું ઘર એમને ત્યાગ કરી દઈ મહારાજની સાથે જ્યાં જાય ત્યાં ભેગા ભેગા પડે છે. છુરા હાજર પણ પોતાનું કંઈ ન ગણી ઘર કુટુંબ મેળવી મહારાજની સાથે રહે છે. બધા સુખી છે ને, દાદા ખાતે બધા સમાચાર દીધા અને બધા એને રાજી કર્યા. પછી દાદા ખાયેલા મુરજી ભંચારી બધા એને કે એને મુરજી ભંચારી સાથે મહારાજ એક ચોપાળ ઉઠવાનો એક દાદીનો પાલું એ રાજભાઈને આપવાનું મોકલ્યું. પછી પૈયુંમાં રાજભાઈ મોટા કહેવાતા, રાજભાઈ ચાર ભેગા વાળા બહુ હતા, પુરુષથી 18 છેટે ચાલતા. મહારાજને દર્શને આવવું દિવસે ન હોય, રાત્રિ પડે કોઈ ન હોય ત્યારે મહારાજના દર્શને આવે રાજભાઈ. અને ઘણી ચીકણું કંઈ જમતા પણ નહીં, ગમે તે ટાઈટ હોય તો એક વસ્ત્ર ઓઢે, બીજું ન ઓઢે છે તે રાજભાઈ. અને જીવુબા લાડુબા એ દાદા ખાચરના હગા બહેનો હતા, અને આ રાજભાઈ શેઠે શેઠે દાદા ખાચરના બેન હતા, પણ હગા બેન નહીં. એ રાજભાઈ હારું મહારાજે તોફાળ ઉઠવા મીધું તો ચાલી દે. અરે ચાંદીના પાત્ર વિના ચાંદીના પાત્ર તો રાખે નહીં ભાઈ ત્યાગવાળા. એ જીવુબાને ઠાકોરજીની સેવામાં આપી દીધા, તોફાળ મહારાજે મોકલો ભાઈ ઉડવા રાખ્યો. પછી મહારાજે જે સંદેશો કયો હતો એ મુરજી વિચારી દાદા ખાચરને સંભળાવવા મંડ્યા. સંભળાવવા તો ભયું ને હતો, પણ દાદા ખાચર આગળ બોલાય ભંચારી એટલે હું સાંભળે ભયું. દાદા ખાચરને આગળ લિમિટ કરી અને મુરજી વિચારી ભયું ને સંભળાવવા સારું વાત કરવા લાગ્યા કે જુઓ અત્યારે શ્રીજી મહારાજ જેતુપુરમાં બિરાજે છે, સર્વ પ્રકારે સુખી આનંદમાં છે, અને રાત દિવસ તમે તો સંભાળે છે. એવું મારે વિશે હેરપાણા ગઢપુરમાં ભાઈ શું કરતા છે એમ રાત દિવસ તમને સંભાળે છે. અને એ મહારાજે એમ કહ્યું છે કે જે આ લોકો ભોગ દે બધા સ્થિતિ તોડી અને એક મારી મૂર્તિને સંભાળે છે ને એના ભેગો હું સદા રહેલો છું. એ કણું માત્ર નથી જેટલો રસી, મહારાજ તમારા આત્મામાં જ બિરાજે. સંતરવતી કરી જુઓ મહારાજ તમારાથી કંઈ જેટલા નથી, સદા તમારા જરા જરા જ છે. ત્યાં મહારાજના સંદેશાની બધી વાત કરી અને બધા વધુને શાંતિ ફમાડ્યા. તો પણ બધાએ બીને એમ થયું કે અમે તો મહારાજ ત્યાં આવીને દર્શન દે તો ઠીક જે વિના તો અમારાથી નહીં જીવાય. બધાએ ભાઈઓ મુરજી વિચારને કે જુઓ હવે તમે ત્યાં જઈ અને મહારાજને કહો કે આ આવીને અમને દર્શન દે, નહીં તમને ત્યાં ચડાવી લે. પણ હવે જો ઝાઝા દિવસે છે તમારા દે બધાએ ના પડી જશે અને ગામમાં જઈને રહેશું રહે છે, માટે એમ તમને જઈને કરો. પછી મહારાજ મુરજી ભંચારી ત્યાંથી ગઢપુરથી પાછા જતું આવી મહારાજના દર્શન કર્યા. મહારાજને બધી વાત કરી ત્યારે મહારાજે જાણ્યું કે આમનો સ્નેહ તો બહુ છે, એટલે મહારાજે દયા કરી અને બધા એને પાછા ત્યાં ગઢપુર આવી દર્શન દીધા અને સુખી કર્યા. એ ભાઈની કથા આવી સચિદાન સ્વામીની કથા કથામાં આવી. અને મહારાજની એ કથા આ સ્વામીએ લખી છે કે જેવી પોતે દેખેલી, અને સ્વામી તો બધા ત્યાં ભેળા જ રહેતા વાસુદેવાન સ્વામી, એટલે એ જાણીને બધા એની વાતો જેવી છે એવી હાર્ષ લખી છે. પહેલા અધ્યાયમાં એમ વાત આવી હતી કે હું જ્યેષ્ઠજી રાજા મહાપ્રભુના ચરિત્ર કહો. કેમ કે જેને આવો આ મનુષ્યનો ધ્યેય મળ્યો છે અને કાને કીને ભગવાનની કથા નથી સાંભળી, એના કાન તો સ્વપ્ન રાફડા જેવા છે, નકામા છે. જેણે આ નેત્રકીને પ્રગટ ભગવાનના દર્શન નથી કર્યા એના નેત્ર તો મૂળના કિસ્સામાં ચાંદડા હોય છે ને એવા નકામા છે, કઈ નહીં. ગમે એવા હારા હોય તો શું ભગવાનના દર્શન નથી આવતો. અરે જે પુરુષ હાથે કરી ભગવાન અને ભગવાનના સંતની સેવા નથી કરી તો એના હાથ તો મળદાના હાથ જેવા છે. ગમે એવા હારા સોનાના કડા સાંકડા પહેર્યા ભલે હોય, સારા હાથ હોય, પણ ભગવાન કે સંતની સેવા ન થઈ તો એના હાથ તો મળદાના સપના જેવા છે. અને જે પુરુષ પગેથી ભગવાનના દર્શન કરવા નથી જતા, ભગવાનના સંત હરિજનના દર્શન કરવા નથી જતા, તો એના પગ કેવા છે? શમશાનના વૃક્ષ જેવા. શમશાનમાં વૃક્ષ હોય તે કોઈના કામમાં ના આવે, ત્યાં કુલ બેસવા જાય. બાકી એના પગ પણ એવા નિર્ફક છે. બાકી આ દેહેન્દ્રિય કરી ભગવાનની કથા મળવી, ભગવાનની સેવા કરવી, એ આ મનુષ્યનો મોટો લાભ છે. બાકી એ ભગવાનના ચિત્ર અસહિતી જીજે હોય એ મને સંભળાવો. એમ જયશ્રી રાજાએ વ્યાપકેશ મુનિએ પૂછ્યું, તારી વ્યાપકેશ મુનિ મહારાજના ચિત્ર બધા કે છે. પ્રથમમાં એ જ્યારે જીજી મહારાજના મળેલા એ રાજા હતા, મહારાજના જેવા રહેલા હતા, પણ મહારાજ જયારે શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે જયશ્રી રાજા તીર્થ કરવા નીકળ્યા, એ ફરતા ફરતા ભરતા લાવ્યા. ત્યારે ભરતા લ્યા મંદિરમાં ઠાકોરજીના સંતના દર્શન કરી ગોમતી સરોવર છે ત્યાં આવ્યા. ત્યાં ગોમતીના તટ ઉપર એ વ્યાપકેશ મુનિ જે વ્યાપકાન છે એની પ્રણકુટી રહેવાનું સાંપડું હતું, એમાં સ્વામી ધ્યાનમાં બેઠા હતા. ત્યાં આવી અને રાજાએ દર્શન કર્યા સ્વામીના. એ સ્વામી તમને સવારીમાં મૂર્તિમાં મહારાજને જોડી ગયા હતા. ત્યારે એ જયશ્રી રાજા જયારે સમાધિ મારી જાગ્યા ત્યારે પૂછવા લાગ્યા કે મહારાજ આ વાત ને શીખ્યા છે, આ લોકમાં બધા મનુષ્ય એ અનેક પ્રકારના ઉદ્યમ કરે છે, કોઈ પૈસા હારું, કોઈ સ્ત્રી પુત્ર હારું, દેહ હારું, બધા ઉદ્યમ કરે છે, તમે કંઈ કરતા નથી. અને એક ભગવાનની મૂર્તિમાં સુખે કરીને જોડી રહ્યા છો, આવા તમે શીખ્યા છો, માટે તમે દયા કરીને મને પણ તમારા જેવો શીખ્યો કરો છે. એવા શીખ્યા કેમ થવાય? તારે રાકેશ મુનિ કે અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, એ ભગવાન છપૈયામાં પ્રગટ થયા. વણી વિષ્ણુ કીધું ગામો ગામ વિચર્યા, એ ભગવાનના જે ચરિત્ર છે એ ચરિત્રને ચિત્તભાઈ સાંભળવા, મૂર્તિ ધારીને ભગવાનના ચરિત્ર સાંભળે તો એ સાંભળનારો પણ એવો બ્રહ્મરૂપ થઈ જાય અને એને મહારાજ દયાકરીને દર્શન દે, મહાસુખ્યો થઈ જાય. બાકી તમારે જો મૂર્તિને સુખે સુખ્ય થવું હોય અને તમારે આચિંતી મોક્ષ જતો હોય તો એ ભગવાનના ચરિત્રની કથા હું તમને કહું અને તમે એવી દીધું એ સાંભળો. તારે જયશ્રી રાજા બહુ રાજી થયા, મારા ધનભાઈ આવા ભગવાન પ્રગટના ચરિત્ર જાણનારા એના ભેગા રહેલા એમની મૂર્તિને સુખે સુખ્યા એવા આ મોટા સંત મળ્યા, બાકી મારો તો મોક્ષ થઈ ગયો. એમ આનંદ એમને બહુ થયો. પછી એમને જે કથા કરવા માંડી બધી મહારાજા ત્યાં સુધીનું બધું સત્સંગી ભૂષણ શાસ્ત્ર હતું એ બધું એમને કંઈ સંભળાયું. એ કથા પૂરી થઈ રહી અને એમને મહારાજના દર્શન થયા તેજમાં, તેજો જયશ્રી રાજાને. અને એને વખતે મહારાજની મૂર્તિમાં જોડી ગયા અને આ દેહ પડી ગયો. રક્ષધામમાં જઈ ઉઠી ના સુખ ભોગતા થઈ જાય છે શ્રી રાજા.